એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે લાખો લોકોની વિચારવાની રીત બદલી નાખી છે. સી એસ લુઈસનું મેયર ક્રિશ્ચિયાનિટી, ગુજરાતીમાં કહીએ તો નરી ખ્રિસ્તી ધર્મ.
અને આ પુસ્તક ખબર છે આજે પણ એટલું જ કદાચ વધારે પ્રસ્તુત છે. આપણે એવા સમયમાં છીએ જ્યાં સતત સવાલ ઉઠે છે, શ્રદ્ધા અને તર્ક શું આ બંને સાથે ચાલી શકે?
બરાબર.
શું શ્રદ્ધા રાખવી એ બુદ્ધિનું કામ છે કે પછી એ સાવ અલગ વસ્તુ છે? લુઈસ એમ કે આ જ સવાલના મૂળ સુધી જાય છે.
હા, અને એમની ખાસ વાત એ છે કે તેઓ કોઈ એક પંથ કે સંપ્રદાયની વાત નથી કરતા, પણ ખ્રિસ્તી ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો છે જેના પર મોટાભાગના લોકો સહમત થાય એની વાત કરે છે. પણ પહેલાં ચાલો લેખકને થોડા જાણી લઈએ. કોણ હતા સી એસ લુઈસ?
સી એસ લુઈસ, મોટાભાગના લોકો એમને સી એસ લુઈસ તરીકે જ ઓળખે છે. એ ખાલી લેખક નહોતા, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીમાં મોટા પ્રોફેસર હતા, સાહિત્ય ભણાવતા, અને હા, પહેલા ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયાના લેખક પણ એ જ.
ઓહ હા, નાર્નિયા તો એ જાણીતું છે, પણ આ પુસ્તક માટે જે વાત એમને ખાસ બનાવે છે એ તો એ છે કે યુવાનીમાં તેઓ એકદમ પાક્કા નાસ્તિક હતા, તર્ક વગર કશું સ્વીકારે નહીં એવા.
બિલકુલ. અને એમનું જે પરિવર્તન થયું, મતલબ ખ્રિસ્તી બન્યા, એ કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નહોતો કે કોઈ ભાવનામાં આવીને લીધેલો નિર્ણય નહોતો.
એમ
ના ના, એ તો વર્ષોનું વાંચન, ઊંડી ફિલોસોફિકલ ચર્ચાઓ. એમના મિત્ર હતા ને J.R.R. ટોલ્કિન, લોર્ડ ઓફ ધ રિંગ્સવાળા, એમની સાથેની બધી વાતો, પુરાવાની સખત ચકાસણી, એ બધા પછી આવેલો એક બૌદ્ધિક નિર્ણય હતો. એ પોતે કહેતા કે હું તો ખ્રિસ્તી ધર્મમાં લાતો મારતો ને ચીસો પાડતો ખેંચાઈ આવ્યો છું.
અચ્છા, એટલે જ કદાચ એમની વાતમાં વજન લાગે છે, કારણ કે જે શંકાઓ આપણને થાય એ પોતે અનુભવી ચૂક્યા છે.
બરાબર. એ કોઈ પાદરી નહોતા એટલે એમની ભાષા પણ એવી નથી, એક સામાન્ય સમજદાર માણસ વાત કરતો હોય એવી લાગે, અને મુશ્કેલ વિચારોને પણ સાવ સહેલા ઉદાહરણોથી સમજાવી દે.
તો આ પુસ્તક વિશે વાત કરીએ, એ છે શું ખરેખર?
મૂળ તો આ પુસ્તક બીજા વિશ્વયુદ્ધ વખતે BBC રેડિયો પર એમણે આપેલી રેડિયો ટોક્સનો સંગ્રહ છે. વિચારો, એ સમય યુદ્ધ ચાલતું હતું, લોકોના મનમાં જીવનનો અર્થ, સારું ખરાબ, આશા, આવા બધા મૂળભૂત સવાલો ગુમરાતા હતા.
હમ, એટલે એ સમયના માહોલને ધ્યાનમાં રાખીને લખાયું હતું.
હા, અને લુઈસનો પ્રયાસ હતો કે ખ્રિસ્તી ધર્મ પાછળનું જે તર્ક છે, જે લોજિક છે, એને સ્પષ્ટ કરવું. પુસ્તક એક રીતે જોઈએ તો તર્કની સીડી જેવું છે. એ કોઈ ભગવાનની વાતથી શરૂ નથી થતું.
ઓકે, તો ક્યાંથી શરૂ થાય છે?
એ શરૂ થાય છે આપણા રોજીના અનુભવથી, આપણા બધાની અંદર જે સાચા ખોટાની એક સમજ હોય છે ને,
એનાથી.
અચ્છા, પેલી જે તમે વાત કરી હતી માનવ સ્વભાવનો નિયમ, હા બરાબર, એ જ આપણે રોજબરોજ દલીલોમાં વાપરીએ છીએ. આમ ન કરાય, આ તો ખોટું કહેવાય, મારી સાથે આવું થાય તો મને ગમે. આ જે સમજ છે એ ક્યાંથી આવે? લુઈસ કહે છે કે જો આવો કોઈ નિયમ છે તો પછી એનો કોઈ બનાવનાર પણ હોવો જોઈએ ને.
હમ, તાર્કિક લાગે છે.
ત્યાંથી પછી એ ઈશ્વરના અસ્તિત્વ તરફ જાય છે, અને પછી
પછી એ સવાલ પૂછે છે કે જો ઈશ્વર છે તો કેવા છે? અને અહીં એ ઈશુ ખ્રિસ્તના દાવાઓ પર આવે છે, એમનો પેલો પ્રખ્યાત ત્રિલેમા. મતલબ કે ઈસુ વિશે ત્રણ જ શક્યતા છે, કાં તો એ જૂઠા હતા, કાં તો પાગલ હતા, અથવા તો ખરેખર પ્રભુ હતા.
ઓ, પેલું લાયર લુનેટિક ઓર લોર્ડ વાળું.
હા, એ જ.
લુઈસ કહે છે કે એમને ખાલી સારા નૈતિક શિક્ષક કહીને વાત પતાવી ન શકાય, એ વિકલ્પ જ નથી.
બરાબર. અને પછી છેલ્લે
પુસ્તક ખ્રિસ્તી જીવન કેવું હોય, નૈતિકતા શું છે, એના પર આવે છે. પણ અહીં પણ આ કોઈ નિયમોની યાદી નથી કે જે પાળવાથી સ્વર્ગ મળે. લુઈસ માટે તો આ એક પરિવર્તનની, બદલાવની પ્રક્રિયા છે, ઈશ્વર સાથેના સંબંધમાં આગળ વધવાની વાત છે. એ આખા ખ્રિસ્તી ધર્મના મૂળ તત્વોને એક મોટા ઘરના હોલ સાથે સરખાવે છે, જ્યાંથી લોકો પછી અલગ અલગ ઓરડામાં, એટલે કે સંપ્રદાયોમાં જઈ શકે. એમનું કામ તો લોકોને એ હોલ સુધી લાવવાનું છે.
ચાલો, આ તો સરસ ઓવરવ્યૂ મળ્યો. હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકનો પહેલો ભાગ છે સાચું અને ખોટું, બ્રહ્માંડના અર્થની ચાવી, તમે કહ્યું એમ એ પહેલાં માનવ સ્વભાવના નિયમથી શરૂ થાય છે.
હા, આપણા બધામાં એક અંદરથી અવાજ આવે છે ને કે શું યોગ્ય છે શું નથી. ભલેને આપણી સંસ્કૃતિ અલગ હોય, અમુક વસ્તુઓ જેવી કે બીજાનું ભલું કરવું, બહાદુરી બતાવવી એ સારી ગણાય, અને ચોરી કરવી, છેતરપિંડી કરવી એ ખરાબ ગણાય. આ લગભગ બધે જ જોવા મળે છે. અને લુઈસ એક સરસ દલીલ આપે છે, એમ કે જ્યાં સુધી તમને સીધી લીટી શું છે ખબર ન હોય ત્યાં સુધી તમે કોઈ લીટીને વાંકી ન કહી શકો.
અચ્છા, બરાબર. એટલે જ્યારે આપણે કહીએ કે આ અન્યાય છે ત્યારે આપણે માની રહ્યા છીએ કે ન્યાય જેવો કંઈક છે.
ચોક્કસ. એટલે આ જે નૈતિક નિયમ છે એ ખાલી આપણી લાગણી કે સમાજે શીખવાડેલું નથી, પણ કંઈક વાસ્તવિક છે, જે ભૌતિક દુનિયાની બહાર કોઈક શક્તિ કે નિયમ બનાવનાર તરફ ઇશારો કરે છે.
પણ પછી પેલો અઘરો મુદ્દો આવે છે ને કે આપણે બધા આ નિયમ જાણીએ છીએ પણ પાળી શકતા નથી, આપણે પોતે જ એને તોડીએ છીએ.
હા, એ જ. આપણે જાણીએ છીએ કે સાચું શું છે પણ કરી નથી શકતા, અને જો આ નિયમ પાછળ કોઈ શક્તિ કે વ્યક્તિત્વ છે જેણે આ નિયમ બનાવ્યો છે તો પછી આપણી હાલત થોડી મુશ્કેલ કહેવાય. આ એક રીતે ખ્રિસ્તી ધર્મના સારા સમાચાર પહેલાંના ખરાબ સમાચાર જેવું છે, આપણી નૈતિક નિષ્ફળતા.
આ સમજ આપણને બીજા ભાગ તરફ લઈ જાય છે, ખ્રિસ્તીઓ શું માને છે. જો આપણે નિયમ તોડ્યો છે અને કોઈ નિયમ બનાવનાર છે તો હવે શું?
અહીં લુઈસ પહેલા સવાલ પર આવે છે જે ઘણા પૂછે છે, જો ભગવાન સારા છે તો દુનિયામાં આટલું દુઃખ કેમ છે, બધું ખોટું કેમ ચાલી રહ્યું છે? ખ્રિસ્તી જવાબ એ છે કે આનું કારણ ઈશ્વરે આપેલી મુક્ત ઈચ્છા અને એનો દુરુપયોગ છે, એક બળવાખોર શક્તિ પણ છે.
અને આ બધાના જવાબમાં ઈશુ ખ્રિસ્ત આવે છે.
હા, અને અહીં લુઈસ પેલો ધારધાર ત્રિલેમાં ફરી રજૂ કરે છે. ઈસુએ પોતાના માટે જે દાવા કર્યા, પાપ માફ કરી શકું છું, હું ઈશ્વરનો પુત્ર છું, આવા દાવા કરનાર વ્યક્તિને તમે ખાલી સારો માણસ કે મહાન શિક્ષક કહીને ન છોડી શકો.
બરાબર. કાં તો એ જે કહેતા હતા તે સાચું હતું, કાં તો એ જાણી જોઈને જુઠ્ઠું બોલતા હતા,
અથવા તો એમને ભાને જ નહોતું કે શું બોલી રહ્યા છે, મતલબ કે પાગલ હતા. લાયર, લુનેટિક ઓર લોર્ડ, લુઈસ કહે છે આ ત્રણમાંથી જે એક વિકલ્પ સાચો હોઈ શકે. તેલો વચલો, સલામત રસ્તો, હા સારા માણસ હતા, એ શક્ય જ નથી.
આ ખરેખર વિચારવા જેવું છે. અને જો તેઓ પ્રભુ હતા તો પછી તેમના મૃત્યુનો શું અર્થ?
આ લુઈસ પ્રાયશ્ચિતની વાત સમજાવે છે, કેવી રીતે ખ્રિસ્ત, જે સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ માનવ હતા, તેમણે આપણા વતી આપણું જે નૈતિક દેવું હતું, જે આપણે નિયમ તોડીને ઊભું કર્યું હતું, તે ચૂકવી દીધું અને ઈશ્વર સાથે ફરીથી જોડાવાનો રસ્તો ખોલી આપ્યો. આને સ્વીકારવા માટે શ્રદ્ધા એટલે કે વિશ્વાસ અને ભરોસો જરૂરી છે.
ઓકે, પછી ત્રીજો ભાગ છે ખ્રિસ્તી વર્તન. આ નૈતિકતા વિશે છે, પણ તમે કહ્યું એમ નિયમોની યાદી નથી.
બરાબર. આ એવા જીવનનું વર્ણન છે જે પેલી શ્રદ્ધામાંથી જન્મે છે. લુઈસ નૈતિકતાને ત્રણ બાજુથી જુએ છે. એમનું પેલું વાહણોના કાફલાનું ઉદાહરણ છે ને?
હા હા, એ શું છે?
એમ કે એક કાફલો બરાબર ચારે એ માટે ત્રણ વસ્તુ જરૂરી છે. એક, વાહણો એકબીજા સાથે ટકરાય નહીં, એટલે કે સામાજિક નૈતિકતા, બીજા સાથેનો વ્યવહાર. બીજું, દરેક વહાણ અંદરથી બરાબર હોય, એના એન્જિન વગેરે, એટલે કે વ્યક્તિગત નૈતિકતા, આપણું આંતરિક જીવન. અને ત્રીજું, આખો કાફલો સાચી દિશામાં જઈ રહ્યો હોય, એટલે કે જીવનનો હેતુ.
સરસ ઉદાહરણ છે. આ ભાગમાં તો ઘણા મુદ્દા હશે.
ઘણું બધું છે. ચાર મુખ્ય સદગુણો, દાન, લગ્ન, ક્ષમા. પણ લુઈસ એક પાપને સૌથી મોટો અને મૂળભૂત ગણે છે. એ છે અભિમાન, પ્રાઇડ.
અભિમાન શા માટે?
કારણ કે લુઈસના મતે અભિમાન જ બીજા બધા પાપોનું મૂળ છે. અભિમાન એટલે શું? એ કહે છે, અભિમાનને કંઈક હોવાનો આનંદ નથી, પણ બીજા માણસ કરતાં વધુ હોવાનો આનંદ છે. એ હંમેશા સરખામણી કરે છે.
ઓ,
એટલે હું બીજા કરતાં સારો છું એ ભાવના.
હા,
તે આપણને ઈશ્વરની જગ્યાએ મૂકી દે છે. એનો ઉપાય છે નમ્રતા. અને બીજું છે પ્રેમ, ચેરિટી અથવા અગાપે, જે ખાલી લાગણી નથી પણ બીજાના ભલા માટે કામ કરવાની ઈચ્છા શક્તિ છે, પછી ભલે આપણને ગમે કે ન ગમે.
અને પછી ચોથો, છેલ્લો ભાગ, વ્યક્તિત્વથી પરે. આ થોડો અઘરો લાગે છે, ટ્રિનિટીને એ બધું.
હા, એ થોડો ધર્મશાસ્ત્રનો વિષય છે, પણ લુઈસ એને પણ શક્ય એટલો સરળ બનાવવાનો પ્રયત્ન કરે છે. એ ટ્રિનિટી એટલે કે ઈશ્વર ત્રણ વ્યક્તિમાં એક છે એ ખ્યાલ સમજાવે છે કે ઈશ્વર કોઈ એકલી સ્થિર વ્યક્તિ નથી, પણ એક ગતિશીલ સંબંધોનું અસ્તિત્વ છે.
પણ આ ભાગનો મુખ્ય સંદેશ શું છે?
મુખ્ય સંદેશ ફરીથી પરિવર્તનનો છે. ખ્રિસ્તી બનવું એટલે ખાલી પાપ માફ થવા એટલું જ નહીં, પણ લુઈસ એને સારો ચેપ કહે છે. મતલબ કે ઈશ્વરનું જે જીવન છે, ખ્રિસ્તનો જે સ્વભાવ છે, એ આપણામાં આવવા લાગે. આપણે નાના ખ્રિસ્ત બનવા માટે છીએ.
નાના ખ્રિસ્ત આ કેવી રીતે બને?
અહીં લુઈસ પેલી રસપ્રદ વાત કરે છે, ચાલો ઢોંગ કરીએ. એમ કે શરૂઆતમાં આપણને કદાચ પ્રેમ કરવો, માફ કરવું, નમ્ર બનવું સ્વાભાવિક ન લાગે.
હા, એ તો અઘરું છે.
બરાબર. પણ લુઈસ કહે છે, ભલે લાગણી ન હોય, આપણે વર્તન એવું કરીએ, પ્રેમભર્યું વર્તન કરવાનો ઢોંગ કરીએ. ધીમે ધીમે ઈશ્વરની મદદથી એ વર્તન આપણો સ્વભાવ બનવા માંડે છે, કારણ કે ખ્રિસ્ત પોતે આપણામાં એ કામ કરે છે.
એટલે કે કર્મ કરતા રહો, ભાવ બદલાશે,
કંઈક અંશે એમ કહી શકાય. અંતિમ લક્ષ્ય તો છે સંપૂર્ણ રૂપાંતરણ, જૂના સ્વને મારીને નવો સ્વ ધારણ કરવો. લુઈસ કહે છે કે આ માંગણી તો સંપૂર્ણ છે, આપણું બધું જ આપી દેવાનું, પણ રાહત એ છે કે મુખ્ય કામ ઈશ્વર કરે છે, આપણે તો ફક્ત સંમત થવાનું છે, સમર્પણ કરવાનું છે.
તો આખા પુસ્તકમાંથી આપણે મુખ્ય શું શીખ્યા? કયા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે? મારા મતે પહેલો મુદ્દો તો પેલો નૈતિક નિયમવાળો, કે આપણા બધામાં જે સારા ખરાબની સમજ છે એ કંઈ અમસ્તી નથી આવી ગઈ, એ ઈશ્વર તરફ ઇશારો કરે છે.
બરાબર. બીજો પેલો ઈસુ વિશેનું ત્રિલેમા, લાયર, લ્યુનેટિક ઓર લોર્ડ, એમને વચ્ચે ક્યાંય ગોઠવી ન શકાય. આ ખરેખર આપણને વિચારતા કરી મૂકે છે.
ત્રીજું અભિમાન, એ ખરેખર મૂળભૂત સમસ્યા છે. આપણે રોજિંદા જીવનમાં જોઈએ તો પણ ઘણા ઝઘડા, ઘણી અશાંતિનું મૂળ ક્યાંક ને ક્યાંક આ હું મોટો વાળી ભાવનામાં હોય છે ને?
સાચી વાત. ઓફિસ હોય, ઘર હોય, સમાજ હોય, સરખામણી અને અભિમાન બધે જ દેખાય. ચોથો મુદ્દો એ કે ધ્યેય ખાલી થોડા સુધરી જવાનો નથી, પણ પૂરેપૂરા બદલાઈ જવાનો છે, એક નવું જીવન મેળવવાનો છે.
અને પાંચમો, જે આપણે શરૂઆતમાં કહ્યું કે તર્ક અને શ્રદ્ધા દુશ્મન નથી, લુઈસ બતાવે છે કે શ્રદ્ધાનો આધાર તાર્કિક પણ હોઈ શકે છે. આજના જમાનામાં આ બહુ જરૂરી છે.
અને લુઈસના લખાણમાં અમુક વાક્યો તો એવા છે કે સીધા યાદ રહી જાય. પેલી સીધી લીટીવાળી વાત, કોઈ વ્યક્તિ સીધી લીટીનો ખ્યાલ ધરાવ્યા વિના કોઈ લીટીને વાંકી કહેતો નથી, કેટલી સિમ્પલ પણ પાવરફુલ વાત છે.
હા. અને પેલો ત્રિલેમાવાળો પોઈન્ટ, ઈસુ વિશે એમ ન કહી શકાય કે હું તેને મહાન નૈતિક શિક્ષક તરીકે સ્વીકારું છું, પણ તેના ઈશ્વર હોવાના દાવાને નહીં. આ એક વાત આપણે ન કહી શકીએ. આ સીધું જ અસર કરે છે.
અને અભિમાન વિશે પણ, સરખામણી જ તમને અભિમાની બનાવે છે. બીજાથી ઉપર હોવાનો આનંદ, એકવાર સ્પર્ધાનું તત્વ જતું રહે, અભિમાન પણ જતું રહે છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં તો આ લાઈન બહુ જ લાગુ પડે છે.
બિલકુલ. અને પેલું આશા વિશેનું, સ્વર્ગનું લક્ષ્ય રાખો અને પૃથ્વી તમને વધારામાં મળશે. પૃથ્વીનું લક્ષ્ય રાખો અને તમને કંઈ નહીં મળે. આ પણ એકદમ વિરોધાભાસી પણ સાચું લાગે છે.
તો આ બધા વિચારોનો આપણા રોજના જીવનમાં શું ઉપયોગ, કઈ રીતે લાગુ પડે? દાખલા તરીકે, જ્યારે કોઈની સાથે મતભેદ થાય ત્યારે પેલો માનવ સ્વભાવનો નિયમ યાદ કરીએ. શું હું એ જ માપદંડ વાપરી રહ્યો છું જે હું બીજા પાસે અપેક્ષા રાખું છું?
હા. અને સંબંધોમાં પેલું અભિમાન ઓળખવાનું, ક્યારે હું ફક્ત મારી વાત સાચી ઠરાવવા મથું છું. અને ક્ષમા, એ તો બહુ અઘરી વાત છે, પણ લુઈસ કહે છે એમ, એ લાગણી નથી, નિર્ણય છે, દ્વેષ છોડવાનો નિર્ણય.
બીજું પેલું ઢોંગ કરવાનું, લેસ પ્રિટેન્ડ. કદાચ દાન આપવાનું મન નથી, પણ આપીએ. કદાચ કોઈને મદદ કરવાનું મન નથી, પણ કરીએ. લુઈસ કહે છે કે આ કરવાથી ધીમે ધીમે અંદરથી એ ભાવના જાગી શકે છે. જેમ કસરતથી શરીર બને, એમ આ ક્રિયાઓથી આત્મા બને.
એક રીતે ફેક ઇટ ટિલ યુ મેક ઇટ જેવું, પણ સારા અર્થમાં, સારી આદત પાડવા જેવું.
હા, બરાબર. એ આપણને કંઈક કરવા પ્રેરે છે, ખાલી બેસી રહેવાને બદલે.
આ આખી વાતચીત પછી મને જે સૌથી વધારે સ્પર્શી ગયું ને, એ છે કે એક માણસ જે પહેલાં નાસ્તિક હતો, જે તર્કને જ બધું માનતો હતો, એ શ્રદ્ધા માટે આટલી મજબૂત, આટલી તાર્કિક દલીલો કેવી રીતે આપી શક્યો? એ બતાવે છે કે મન અને હૃદય, તર્ક અને શ્રદ્ધા સાથે ચાલી શકે છે.
સાચી વાત. અને મારા માટે પેલો પરિવર્તનનો જે ખ્યાલ છે એ ખૂબ ઊંડો છે, કે આખી વાત ખાલી થોડા સારા માણસ બનવાની નથી, પણ એક સંપૂર્ણપણે અલગ પ્રકારના નવા જ મનુષ્ય બનવાની છે, ઈશ્વરના જીવનમાં ભાગીદાર બનવાની. આ કોઈ નાની વાત નથી, આ તો અસ્તિત્વના રૂપાંતરણની વાત છે. એ એક સાથે આશા પણ આપે છે અને પડકાર પણ.
તો આપણા શ્રોતાઓ માટે આજનો વિચારવા જેવો સવાલ. લુઈસ કહે છે કે આપણો અંતિમ ધ્યેય પરિવર્તન છે, ફક્ત સુધારો નહીં. આપણા રોજિંદા જીવનમાં, આપણી ટેવોમાં, આપણા સંબંધોમાં, આપણી પ્રતિક્રિયાઓમાં આ રૂપાંતરણનો વિચાર શું અર્થ ધરાવે છે? શું આપણે ફક્ત ઉપરછલ્લા ફેરફારોથી સંતોષ માની લઈએ છીએ?
હા, આના પર ચોક્કસ વિચારવું જોઈએ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.